પહેલાં પહેલાં તો હું અત્યારે અહીંયા બેસેલા એક કેક મધરને મારા તરફથી એક સ્પેશિયલ હેપી મધર્સ ડે કહું છું. બધા મધર્સને થેન્ક યુ પણ કહું છું કે મધર્સ આપણા માટે કેટલું બધું કરે છે, આપણને જન્મ આપે છે, જન્મથી એક એક પલ આપણી માટે ચિંતા કરે છે, આપણી સંભાળ રાખે છે, આપણે મેક શ્યોર કરે છે કે આપણને ગાઈડન્સ આપે, આપણને એજ્યુકેશન આપે, આપણા માટે કપડાં પૂરા પાડે છે અને નાની નાની વસ્તુમાં પોતાનો સેક્રિફાઈસ આપે છે. અને મધર્સ એ બાળકો ઈશ્વરનું રિફ્લેક્શન છે આપણા માટે. અને આજે મધર્સ ડે છે તો આપણે મધર્સને આજે આપણે યુઝ્યુઅલી તો આપણે આખો વર્ષમાં દરરોજ તો નાની નાની બાબત માટે મધર્સને થેન્ક યુ કહેતા નથી, પણ આજનો દિવસ આપણે એ કહીએ છીએ કે આપણે મધર્સને સ્પેશિયલ થેન્ક યુ કહીએ. મધર્સને આપણે આજે ઓનર કરીએ છીએ. અમુક ટ્રેડિશન્સમાં આપણે જેમ અત્યારે કર્યું તેમ મધર્સને ફ્લાવર્સ આપીએ છીએ, બધા પોતાના મધર્સને ડિનર માટે બહાર લઈ જાય છે, બધા મધર્સને માટે બ્રેકફાસ્ટ બનાવે છે અને એ રીતના આજે ઓનર કરે છે. અને એટલે માટે કે એક એક મધર્સને આપણે પ્રભુના આભાર માનીએ કે મધરની એક જવાબદારી, એક મોટા મોટી જવાબદારી ઈશ્વરે આપી છે. તો હંમેશા આપણે મધર્સને આપણે પ્રાર્થનામાં યાદ રાખવા જોઈએ અને મધર્સને હંમેશા આપણે ગમે તેવું થાય પણ મધરને હંમેશા રિસ્પેક્ટ આપવો જોઈએ, કારણ કે મધર એ આપણી હંમેશા આપણા માટે એ ઈશ્વરની સૌથી નજીક છે. આજે મધર્સ ડે છે તો ખરો, પણ એ સંઘાતે આજે એક સ્પેશિયલ દિવસ છે જેમ જયંતી અંકલે કીધું અને આપણે જેમ ખબર છે કે આજે તો પેન્ટીકોસ્ટલ સન્ડે કહેવાય છે, ગુજરાતીમાં કહીએ તો 50મો દિવસ. એટલે કે એનો એક્સપ્લેનેશન કદાચ મને પોતે ખબર નથી અત્યાર સુધી કે આનો મતલબ શું થાય 50મો દિવસ, પણ આજે જ્યારે ખબર પડી કે જ્યારે હું રિસર્ચ કરતી હતી ત્યારે મને વધારે ઇન્ફોર્મેશન મળી અને કદાચ હું જાણું છું કે બેઠેલા કદાચ બાળકોને પણ, કારણ જેમ મને પોતે નથી ખબર આમ શ્યોર કે કદાચ અમુક બાળકોને એ નહીં ખબર હોય, તો હું એના માટે મધર્સ ડે તો છે પણ આજે થોડું વધારે મારું કોન્સન્ટ્રેશન મારા મેસેજનું છે કે પેન્ટીકોસ્ટલ સન્ડે 50મો દિવસ માટે. અને એ એક્સપ્લેનેશન છે કે આજે આપણી મંડળીનું, એટલે આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ કે આપણી આ ફિઝિકલ મંડળી અને આપણી ગુજરાતી ક્રિશ્ચિયન ફેલોશિપ એ નહીં, પણ મંડળી ઓવરઓલ મંડળી, એટલે કે આજે તો આપણા ચર્ચની બર્થડે છે, આજે મંડળીની સ્થાપના થઈ હતી અને એટલે આપણે આજે આ 50મો દિવસ એટલે કે પેન્ટીકોસ્ટલ સન્ડે આપણે ઉજવીએ છીએ. અને જ્યારે મૂસાના સમયમાં જ્યારે આપણે પાસ્કા પર્વનું એ લોકો સેલિબ્રેશન કરતા હતા ત્યારે આ પેન્ટીકોસ્ટ ડે છે એક એક 50મો દિવસ છે, એ લોકોનો અમુક વીક્સનો સેલિબ્રેશન હતો, તે સેલિબ્રેશનમાંથી આ 50મો દિવસ આવે છે કે જે બધા લોકો આ પ્રથમ ફળ યાજકોની પાસે લાવીને એમને એ લોકો ઓફરિંગ આપે છે અને એ દિવસ એ પેન્ટીકોસ્ટ ડે કહે છે. અને જ્યારે આપણે ઈસુ બાપના દિવસોમાં પણ આ સેલિબ્રેશન થતું હતું, જ્યારે ગુડ ફ્રાઇડે હતો, ઈસ્ટર આવી, એ બધા પાસ્કા પર્વોના દિવસો હતા અને એ દિવસોમાં જ્યારે પેન્ટીકોસ્ટનું આવ્યું ત્યારે કે આજનો દિવસ છે એ ઈસ્ટર પછીનો 50મો દિવસ છે, આજનો રવિવાર એ 7th સન્ડે આફ્ટર ઈસ્ટર છે, એ પેન્ટીકોસ્ટ સન્ડે છે આજે. અને આ ખાસ ઇમ્પોર્ટન્ટ ડે છે કારણ કે આ દિવસે મંડળીની સ્થાપના એ રીતના થઈ કે જ્યારે ઈસુ ખ્રિસ્ત જે દિવસે પુનરુત્થાનમાંથી ઉઠ્યા ઈસ્ટરના દિવસે અને પોતાના શિષ્યોને અને ઘણા બધા લોકોને એ મળ્યા, પોતાના સાપને એમણે પ્રગટ કર્યું અને લોકો જાણ્યું કે ઈશ્વર મૃત્યુમાંથી જીવતા થયા છે, પોતાના શિષ્યોને પણ મળ્યા, પોતાના શિષ્યોની જોડે એમણે વાતો કરી અને ઘણા બધા મિરેકલ્સ પણ કરી બતાવ્યા. અને જે દિવસે એ જ્યારે આકાશમાં લેવાઈ જવાના હતા તે પહેલાં એમણે એમના શિષ્યોને કીધું કે તમે જેરુસાલેમ છોડશો નહીં. પ્રેરિતના કૃત્યોમાં 1 અધ્યાય અને 4 કલમમાં એણે ઈસુ બાપે એવું કીધું કે તેમણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરુસાલેમ જતા નહીં, પણ પિતાનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતા રહેજો, કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. એ કહીને ઈશ્વર આકાશમાં ઉચકાઈ ગયા. દેટ મીન્સ કે આપણે ઓલ્ડ ટેસ્ટમેન્ટમાં જોયું તો આખો વખત યહોવાનું નામ આવ્યું, પિતાનું નામ આવ્યું, પછી નવા કરારમાં જોઈએ તો આપણે ઈસુબાપનું કામ જોઈએ છે, એટલે પિતા અને પુત્રનું કામ પતી ગયું, હવે પવિત્ર આત્માનો વારો આવ્યો છે. તો ત્યારે ઈસુબાપ ઉચકાઈ ગયા ત્યારે કદાચ શિષ્યો થોડા મૂંઝવણમાં પડી ગયા, કન્ફ્યુઝ થઈ ગયા, કદાચ લોનલી ફીલ થવા માંડ્યા, સેડ ફીલ થવા માંડ્યા કે હવે આપણું શું. આપણે તો લીડર હતા, આપણે એમની પાછળ જતા હતા અને એ હતો હવે આપણને છોડીને જતા રહ્યા, હવે આપણું શું થશે એવી એ લોકો કદાચ ચિંતા કરતા હતા. અને એકબીજાની જોડે મળીને એ લોકો પ્રાર્થના કરતા હતા, ઈશ્વરની સ્તુતિ કરતા હતા. અને એ દિવસે જ્યારે પેન્ટીકોસ્ટનો દિવસ છે કે જે એ દિવસે જ્યારે શિષ્યો અને ઈસુબાપના મમ્મી અને એમના ભાઈને બધા જ્યારે ઈશ્વરની સ્તુતિ કરતા હતા, ત્યારે એ દિવસ પેન્ટીકોસ્ટનો દિવસ પ્રભુએ પવિત્ર આત્મા એ લોકોના ઉપર આપ્યો. અને પવિત્ર આત્માનું પહેલી વાર તો ને આપણે જોઈએ છીએ કે નવા કરારમાં કે પહેલી પવિત્ર આત્માનું નામ આવ્યું હોય તો જ્યારે ઈસુબાપનું બાપ્તિસ્મા થયું ત્યારે પવિત્ર આત્મા બોલ્યું. અને અત્યારે જ્યારે રિયલ પવિત્ર આત્મા એક આખા ગ્રુપની સાથે જે લોકો બેસેલા ત્યાં આગળ એ ગ્રુપની સાથે પવિત્ર આત્મા એ લોકો પર આવ્યું અને એ લોકો પવિત્ર આત્માથી એટલા ભરપૂર થઈ ગયા કે એ લોકો બીજી બીજી ભાષાઓમાં બોલવા માંડ્યા. અને એવું બીજી ભાષા એટલે કે જાણે કે આમ પવિત્ર આત્મા જાણે આપણે વિચારીએ છીએ તો આપણે એવું વિચારીએ કે જાણે કશું ને કશું બોલે ને કોઈને ખબર ના પડે, પણ આ પવિત્ર આત્મા એવી રીતના આવ્યો કે જાણે બધા લોકોને પોતપોતાની લેંગ્વેજમાં ખબર પડવા માંડી. જાણે કે હું ગુજરાતી છું પણ મારી સામે કદાચ કોઈ ફ્રેન્ચ વ્યક્તિ હોય પણ હું તો મને ફ્રેન્ચ ના આવડે પણ હું એ બોલું તે વ્યક્તિને ફ્રેન્ચમાં સમજણ પડે કે હું શું બોલું છું. એ રીતના પવિત્ર આત્માએ ત્યાં લોકો પ્રત્યે કામ કર્યું. એ રીતના ત્યાં પછી લોકો ભેગા થઈને ઈશ્વરની સ્તુતિ કરી અને એ દિવસે પવિત્ર આત્માએ એમનું મિશન આપ્યું. એ દિવસે પવિત્ર આત્માનો ગોલ આપણને ખબર પડી કે તમે જાઓ અને ઈશ્વરનું વચન પ્રગટ કરો. અને એ ગોલ અને એ આ યુનિટી એટલે કે એ ગોલ ઈશ્વરની તમે જઈને બહાર લોકોને મારા વતીએ કહો. અને એ દિવસે કે જાણે લોકોએ ભેગા થઈને એક થઈને સ્તુતિ કરી અને એક થઈને એ લોકોએ જાણે કે આપણે ભેગા છીએ એમ કહીને એક તરીકે એક ચર્ચ ફોર્મ કર્યું. અને એ રીતના આજે મારું એક્સપ્લેનેશન છે કે મારી ટોપિક છે કે અર્થલી મધર્સ અને સ્પિરિચ્યુઅલ મધર. પણ આમાં આપણા અર્થલી ફિઝિકલ મધર તો છે, આપણને બધી રીતના ગાઈડન્સ આપે છે, પણ એક રીતના આપણું એક સ્પિરિચ્યુઅલ મધર પણ છે. અને એ સ્પિરિચ્યુઅલ મધર કોણ છે ખબર છે? એ છે આપણી મંડળી. આપણે ઈસુબાપને આપણે બાપ કહીએ છીએ કે આપણા ફાધર છે, રાઈટ? અને આપણી ઈસુબાપની બ્રાઇડને કોણ કહીએ છીએ? ઈસુબાપની કન્યા છે એ મંડળી. તો એ હિસાબે મંડળી આપણી માં થઈ. અને જેમ આપણને આપણે ફિઝિકલમાં આપણને બધું ગાઈડન્સ આપે છે તેમ આપણી મંડળી એ આપણા માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે, આપણા માટે એક સ્પેશિયલ છે. કે મંડળી જે આપણે મમ્મીને આપણને કશું થાય તો આપણે મમ્મી પાસે રડીને જઈએ છીએ, ગાઈડન્સ માટે જઈએ છીએ, તો તેમની આગળ આપણું દિલ ખોલીને રડીએ છીએ કે વાતો કરીએ છીએ એમ. એ મંડળી આપણા માટે એ જ રીતના હાજર છે આપણા સ્પિરિચ્યુઅલ ગ્રોથ માટે. મમ્મી ફિઝિકલ છે અને મંડળી આપણી સ્પિરિચ્યુઅલ નીડ્સ પૂરી પાડે છે. અને એ હિસાબે કે આપણે મંડળીને જે રિસ્પેક્ટ આપવો જોઈએ, એક યુનિટી એ જે હોવી જોઈએ એ આપણે હંમેશા જાળવી રાખીએ. અને એ નહીં અને એ જે આપણને હોલી સ્પિરિટ એ આપણા મંડળીમાં આપણી જોડે જ્યારે કામ કરે છે એ હોલી સ્પિરિટ હવે આપણી મધ્યે છે, આપણને કહે છે, આપણને એક એક પગલે કહે છે કે તમે જાઓ ને મારા તમે ન્યૂઝ તમે લોકોને શેર કરો. તો આપણે કદાચ વિચારતા કે હું શું કરું, મારામાં શું છે, રાઈટ? હોલી સ્પિરિટ કહે છે કે ટેલેન્ટ છે તમારામાં. તમે મેથ્યુના 25મા અધ્યાય 34-30 કલમ તમે જુઓ છો કે જાણે પેલા પેરેબલ છે કે ટેલેન્ટ્સની, કે ઈશ્વરે એક માણસને 5 આપ્યા અને એને જેને 10 કર્યા, એકને 4 આપ્યા, આમ 2 આપ્યા, તેણે જેને 4 ટેલેન્ટ કર્યા, એક જણને 1 આપ્યું, તેણે જેને એને દાટી દીધું અને એનું કશું થયું નહીં. તો એ ઈશ્વરે અને એક મને કી વસ્તુ એમાં ગમી કે ઈસુબાપે ટેલેન્ટ આપ્યા છે. અને ટેલેન્ટ એવું નહીં કે બધાને સરખા ટેલેન્ટ, તમારી પ્રમાણે લખ્યું છે કે પોતાની શક્તિ પ્રમાણે એની પોતાની અબિલિટી પ્રમાણે ઈસુબાપે ટેલેન્ટ આપ્યા છે. અને એ ટેલેન્ટનો આપણે ઉપયોગ કરવાનો જોઈએ, આપણે એને દાટી નહીં દેવાનો. અને આજે હું તમારી જોડે અત્યારે આગળ ઊભી છું અને એ જ મારી મોટા મોટી આજે સાક્ષી છે કે હું તમને એક મારી પોતાની થોડી ટેસ્ટમોની આપવા માંગુ છું કે ગયા વર્ષે બિલકુલ આ જ ટાઈમ પર હું ઈશ્વરની જોડે થોડા કન્ફ્યુઝનમાં હતી કે ક્રિશ્ચિયન ફેમિલીમાં તો અમે ગ્રો થયેલા જ છીએ, આપણે બધા ગ્રો થયા છે, મા બાપે સારું આપણને એજ્યુકેશન આપી, ઈશ્વરની બીક રાખતા શીખાડી, બાઇબલ વાંચવું, પ્રાર્થના કરું, બધું શીખાડ્યું. અને ઈશ્વરની જોડે મારે રિલેશનશીપ હતી પણ કે એનો બધી બાબતમાં હંમેશા એમને જ આગળ મૂકું, પણ એક મનમાં હંમેશા એ રહ્યા કરે કે મારે ઈશ્વરને માટે શું કરવું. તો આ સમયમાં ગયા વર્ષે અમારા ચર્ચમાં જયારે અમારો મેજર મેસેજ આપ્યું કે ટેલેન્ટ છે બધાની પાસે, એ ટેલેન્ટ તમારે વાપરવાનો છે, તો મને બેઠા બેઠા ચર્ચમાં બેઠા બેઠા હું વિચારવા માંડી કે મારું ટેલેન્ટ શું. મને રડવું આવી ગયું, મને એવું થયું કે હું શું વાપરું છું, ના તો મારામાં કંઈ મ્યુઝિકલ ટેલેન્ટ છે કે મેરી આટલો પબ્લિક સ્પીકિંગ ટેલેન્ટ નથી, તો હું શું કરી શકું ઈશ્વર માટે. અને એ દિવસોમાં મને આ ક્વેશ્ચન મને બહુ બોધર કરવા માંડ્યો. અને એ જ સમયમાં અમારા ચર્ચમાં પછી વુમેન્સ કેમ્પનું એ લોકોએ અનાઉન્સમેન્ટ કર્યું કે જેને વુમેન્સ કેમ્પમાં જવું હોય તો તમે લોકો નામ લખાવજો. તો ખબર નહીં મને શું થયું, મને આમ એવું મનમાં ફિલિંગ થયા કરે કે તું કેમ્પમાં જા, તારા માટે કશું ત્યાં રાહ જોઈ રહ્યું છે. તો ખબર નહીં કેમ્પ અમે મારા મમ્મીને મામીને ઊભા કર્યા અને અમે લોકો કેમ્પમાં ગયા. અને કેમ્પ ફ્રાઈડે બપોરથી તો સન્ડે બપોર સુધીનો કેમ્પ હોય છે. તો અમે ત્યાં કેમ્પમાં ગયા ને એ વીકેન્ડ તો એટલું જાણે કે વેધર વાઇઝ પોકોનોઝમાં તો બધાને ખબર છે કે સૌથી વધારે વધારે ઠંડી ત્યાં હતી. નોટ ઓનલી દેટ પણ એટલો બધો વરસાદ પડતો હતો તો કે અમે કશું એન્જોય પણ ના કરી શકીએ, ખાલી અમે મિટિંગમાંથી જઈએ તો સીધા કેબિન પર જઈએ. તો આમ ઓલમોસ્ટ અમારો આખો કેમ્પ એ રીતના પતવા આવ્યો. અને હું થોડી થોડી નિરાશ થવા માટે આવી કે મને કશું લાગતું હતું કે મને અહીંયા ગાડી કશું થશે કેમ, મને તો લાગ્યું આ કેમ્પ તો પતી જવા આવ્યો ને હવે તો હું પાછી ઘરે એમને એમ જતી રહીશ. તો એ દિવસે સેટરડે નાઇટે જ્યારે અમે અમારા કેબિન પર પાછા ઊંઘવા માટે જતા હતા ત્યારે જે જનરલ હોલ છે મીટિંગ હોલ ત્યાં આગળ અમારા ચર્ચની અમુક બહેનો છે, તેમાં ખાસ કરીને એક સ્પેશિયલ બહેન છે એ જે પ્રભુમય બહુ છે. આમ તમે એમને જોઈને જ તમે કહી શકો કે આ પ્રભુમય, એના પર એટલો બધો પવિત્ર આત્મા એટલું સખત કામ કરે છે. એ બહેનને હું એટલું બધું નથી ઓળખતી, અમારા ચર્ચમાં વન્સ ઇન અ વાઇલ આવે છે, પણ એ બેન આપણને આમ લાગે જ કે આપણને ખબર પડે કે આ પ્રભુમયની વ્યક્તિ છે. તો એ લોકોએ અમને ઇન્વાઇટ કર્યા કે તમે અહીંયા બેસો ને અમારી જોડે તમે, એ લોકો પ્રેઝ અને વર્શિપ કરતા હતા, તો કે તમે લોકો આવો ને અમારી જોડે પ્રેઝ અને વર્શિપ કરો. તો મેં કીધું ઓકે. તો પછી મમ્મીને એ લોકો બેસાનું, હું પણ એક ચેર પર બેસી ગઈ આ બાજુ વિન્ડોને ફેસ કરી અને જેમ સીડી વાગતી હતી એ પ્રમાણે હું મારા મનમાં ગીતો ગાતી હતી. ત્યારે એ જે બહેન છે એનું નામ હેલન છે, એ મારી પાસે એકદમ આવીને મારા ઘૂંટડે મારી આગળ આવીને બેઠા અને મને કાનમાં કીધું કે હું તારા માટે પ્રાર્થના કરવા માંગુ છું, કરું? તો મેં કીધું ઓકે. મેં આઈ વોઝ હોપિંગ કે કોઈ મને આવીને કહે, કારણ કે મારા મનમાં કશું નામ કશું ફીલ થયા કરે છે, સમથિંગ મિસિંગ એન્ડ આઈ નીડ સમથિંગ ટુ ટેલ મી સમથિંગ. તો એ બહેન આવ્યા ને એમને મારી પર ખાલી આમ હાથ મૂક્યો અને આમ આમ પોતે અલી ગયા અને એ એમને પવિત્ર આત્માની લેંગ્વેજમાં જ કશું બોલ્યા. અને હું એમને એટલું બધું ઓળખતી નથી. આ જે ક્વેશ્ચનનો જે મને બોધર કરતો હતો આટલા દિવસથી એ મેં કોઈને પણ કશું પણ કીધું નહોતું, જોઈને કોઈને નહીં વાત નથી કરી. એ બેન જ્યારે અલ્યા અને એમણે મને કીધું કે ઈશ્વરે મને તને કીધું કે તારામાં ટીચિંગનું ટેલેન્ટ છે અને એ તું વાપર. હું 2 સેકન્ડ તો આમ અમેઝ થઈ ગઈ કે આ કેમનું બોલ્યા, શું બોલ્યા. અને પછી એ મને કહેવા માંડ્યા કે અત્યારે હું ફીલ કરું છું કે ઈશ્વર તારી પાસે છે, તારી જોડે જબરજસ્ત કે કામ કરવા માંગે છે અને ઈશ્વરે મને આ વચન આપ્યું છે કે તું નદીના નદી આગળ રોપેલા ઝાડના જેવી છે, તારા મૂળ ઈશ્વરમાં બહુ સ્ટ્રોંગ છે, એ તું વાપર, એ ઈશ્વર તારી બહુ નજીક છે અને તું એમના માટે કામ કર અને તું ત્યાં જ્યાં જશે ને એ તને બધામાં ગાઈડન્સ આપજે, આ ગાઈડન્સ આપશે. તો અને એમણે મને પ્રાર્થના કરી, એમણે મને કીધું કે તું ઈશ્વર તારી જોડે વાત કરવા માંગે છે કે તું બોલ, તારા તને ઈશ્વર તને અત્યારે સ્વીકારવા માંગે છે, તારા પાપોની માફી માંગી લે, તારે જે કંઈ કરવું હોય અત્યારે તું ઈશ્વરની જોડે વાત કર, કારણ કે અહીંયા છે. ત્યારે એ સમયે એ મને પ્રાર્થના બોલાવવા માંડ્યા અને એમણે કીધું કે તું મારી પાછળ બોલ, ઈશ્વર સાંભળે છે અને તું જોરથી બોલ, જોરથી એટલે કે બધાને ના સાંભળાય એવું, પણ એના ઇનફ કે આ મનમાં નહીં એમ. તો હું પ્રાર્થના કરવા માંડી અને પછી ધીરે ધીરે એ જેમ બોલે ને એની પાછળ બોલવા ટ્રાય કરું, પણ એ પણ આમ પવિત્ર આત્માના મૂળમાં જે બોલે તો મને અડધી ખબર ના પડે, પણ એ કે ઈશ્વર તારા મુખ પર તારી ઉપર એમનું લેંગ્વેજ તને આપે છે અને હું ઈશ્વર જોડે વાત કરવા માંડી અને ઈશુભાઈ અને પ્રાર્થના પતી ને પછી એ બહેને કીધું કે તને ઈસુ બાપે તારી જોડે વાત કરી અને તને કશું કીધું, તને શું કીધું? અને ત્યારે મને ઈશ્વરે એવું કીધું કે તું ઘરે આવી છે, મેં તને સ્વીકારી છે અને હું તારો હવે ઉપયોગ કરીશ. અને એ રીતના પછી અમે રાતે ઊંઘી ગયા. પછી એ કહે છે કે તું આવનાર દિવસોમાં કે તું જોઈશ કે ઈશ્વર તારામાં કામ કરશે, તને દેખાશે રીતસરનું, તારી જોડે વાત કરશે, તું ઈસુ બાપ પર ફોકસ રાખજે અને તને બધું શીખાડશે. એટલે એ રીતના અમારી વાત પૂરી થઈ ગઈ. અને જ્યારે બીજા દિવસે અમારે રેગ્યુલર ચર્ચ સન્ડે સર્વિસમાં અમે હતા ત્યારે પણ જે ગેસ્ટ સ્પીકર હતા હું એમને નથી ઓળખતી, મારી એમ જો વાત પણ નથી થઈ, એમને કદાચ ગઈકાલ રાતની કશી ખબર પણ નહીં હોય, પણ જ્યારે એમણે એમનું ટોપિક લેક્ચર આપ્યું, એમણે જે બાઇબલ ખોલીને જે પહેલું વચન વાંચ્યું એમણે એ વાંચ્યું કે તું તો નદીના રોપેલા ઝાડ જેવી છે, તારા મૂળ ચિત્તમાં બહુ સ્ટ્રોંગ છે. અને જાણે કે 200 લોકો બેઠેલા, તે છતાં મને એવું લાગ્યું કે જાણે હું જ એકલી ત્યાં બેઠી છું, મારી જોડે જ ઈશ્વર ડાયરેક્ટ વાત કરે છે. અને એ વીકેન્ડે મેં ઈશ્વરને મારું જીવન પૂરેપૂરું સોંપ્યું. મેં મારા હાથ ખોલીને કીધું કે હું છું, તો મને જે રીતના વાપરવા માંગતા હોય એવી રીતના વાપરવા તૈયાર છું. અને એ રીતના પછી અમે ઘરે આવ્યા. અને ત્યારથી પછી તારે એ જ સમયમાં કદાચ આપણા ઇન્ડિયન ચર્ચમાં પણ ચર્ચા હતી કે આપણે સન્ડે સ્કૂલ ચાલુ કરવી જોઈએ અને શું કરવાનું. અને ત્યારે મેં નિર્ણય લીધો કે હું સન્ડે સ્કૂલ ચાલુ કરીશ. અને મેં નિલેશ્વર વાત કરીને પછી એ રીતના મેં સન્ડે સ્કૂલ ચાલુ કરી. અને એ દિવસથી હજુ તો આજે નેક્સ્ટ વીકેન્ડે કદાચ એ વર્ષ થશે. અને ત્યાર સુધીમાં હું જોઈ શકું છું કે પવિત્ર આત્મા કેટલું સખત કામ કરે છે. મારામાં મેં જોઈ શકી છું, પોતે સાક્ષી છું કે પવિત્ર આત્મા છે અને કામ કરે છે. નોટ ઓનલી દેટ, પણ આપણા ચર્ચમાં મેં જોઈ શકી કે વિધિન આ એક વર્ષની અંદર જ આપણી કેટલી મોટી ગ્રોથ થઈ. આપણા ચર્ચના જેમ બાળકો જે શાય છે, જે લોકો શરમાય છે, એ લોકો ઉપર આવીને આપણી જોડે ગીતો ગાય છે, અથવા તો એ લોકો કોઈ સાક્ષી આપે છે. કઈ વખતે ફાધર્સ ડે પર જયારે જુવાન ફાધર્સે સર્વિસ ચલાવી, આજે પણ પહેલી વાર એવું છે કે અમુક મધર્સ કદાચ પહેલી વાર આ સ્ટેજ ઉપર આવ્યા હશે, પણ એ લોકો પણ આવીને પ્રભુનું વચન લાવ્યા. તો જે કઈ આજે એ લોકોએ સેવા આપી, એ આપણે જાણી શકીએ કે ઈશ્વર જ આપણી જોડે અહીંયા છે અને આપણી જોડે કામ કરવા માંગે છે. અને એક બીજું કહેવા માંગુ છું કે આ મંડળી છે ને, તો આપણે મંડળીમાં ભેગા થઈને, આપણે મંડળી આપણી માં છે એટલે આપણે એકબીજાના ભાઈ બહેનો થઈએ. આપણે એકબીજાને એન્કરેજમેન્ટ આપવાનું હોય, એકબીજાનું સહન કરવાનું હોય, એકબીજાને હંમેશા એટલું ધ્યાન રાખવાનું હોય કે આપણે એક ઉડાવ દીકરાની જેમ આપણે ના બની જઈએ ને, આપણે આપણે ઘર છોડીને જઈએ નહીં, પણ આપણે એક મનના થઈને આપણે એકબીજાને એન્કરેજમેન્ટ આપીએ અને એકબીજાની સાથે રહીએ. પણ ઈશ્વર આપણને એક ક્વેશ્ચન પૂછે છે કે હા, તમે તો આપણે તો છો જ, આપણે તો બધા ભેગા છીએ, આપણે ઈશ્વરને જાણીએ છીએ, આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ, દર રવિવારે ચર્ચમાં આવીએ છીએ, ગીતો ગાઈએ છીએ અને પછી જતા રહીએ છીએ. અને આમ અમુક ટાઈમ એવું લાગે કે આપણે ને આપણે જ અંદર બ્લેસિંગ્સ લઈ રહ્યા છે, તો બહાર જે લોકો છે એ લોકોનું શું? હમણાં થોડા વખત પહેલા આઈ થિંક ચંદ્રકાંત પ્રતિક અંકલ આવેલા ત્યારે પણ એમણે આ જ વિશે બોલેલું કે આપણે લોકો તો દર વર્ષે ક્રિસમસ ઉજવીએ છીએ, ગુડ ફ્રાઈડે ઉજવીએ છીએ અને ઈસ્ટર ઉજવીએ છીએ. આપણે ઈસુબાપને જીવન જન્મ આપીએ છીએ, પછી અમને મારી કાઢે છે, પછી પાછા અમને જીવતા કરીએ છીએ. આપણે વર્ષોથી આપણે આવું નવું કરતા આવ્યા છીએ. પણ જે બહાર જે આપણા ભાઈ બહેનો છે, જે ઈશ્વરને ઓળખતા પણ નથી, જે લોકોને ખબર નહીં ઈશ્વરનું નામ નથી, એ લોકોનું શું? એ લોકોનું આપણે ધ્યાન રાખવું, એ લોકોને આપણે ઈશ્વરની પાસે લાવવા, એ જવાબદારી એ આપણી છે. અને આજે મારો એ જ કહેવાનો એ છે કે આપણે ડિસાઇપલ્સ તો છીએ જ ઈસુબાપના, પણ એનાથી આપણું કામ નથી પડતું. આપણે બનવાનું છે ડિસાઇપલર્સ ફોર ક્રાઇસ્ટ. આપણે એટલું આપણું જીવન એ રીતના જીવવાનું છે અને આપણે એટલી રીતના કામ કરવાનું છે કે આપણે જઈને બહારના લોકોને આપણે લાવી શકીએ. આજકાલ દુનિયાની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે જાણે કે ઈશ્વરના જ્યાં ત્યાં બધી જગ્યાએ ડોર્સ બંધ થઈ જાય છે. ઈશ્વરનું નામ લેવાની મનાય છે. સ્કૂલમાં બાળકોને આપણે ગોડ એવું નામ તો બોલાય નહીં, ત્યાં તો એ લોકોને કશી પણ રીતના આપણે ઈશ્વરનું નામ નહીં લેવાનું. દુનિયા એટલી ખરાબ થઈ ગઈ છે કે તમે ટીવીઝમાં જોશો તો હંમેશા એ જ વાત કહેવાય છે કે બિલીવ ઇન યોર સેલ્ફ, યુ કેન ડુ એનીથિંગ. પણ આપણે ક્રિશ્ચિયન તરીકે આપણે આપણાથી એવું ના મનાય અને આપણે એવું બિલીવ કરવાનું કે આઈ કેન બિલીવ એનીથિંગ ફોર માય સેલ્ફ બટ ઓનલી થ્રુ ક્રાઇસ્ટ. આઈ કેન ડુ એનીથિંગ થ્રુ ક્રાઇસ્ટ હુ સ્ટ્રેન્થન્સ મી. એ આપણે હંમેશા યાદ રાખવાનું. સ્કૂલમાં ભલે ને આપણે એ લોકો આપણને પ્રાર્થના ના કરાય, તો પણ આપણે આપણે ઘરે જઈને પ્રાર્થના કરીએ. આપણે આપણા ચર્ચમાં અને ઘરમાં એ બે જ જ્યારે જગ્યા છે જ્યાં આપણે ઈશ્વરનું નામ બરાબર લઈ શકીએ. તો આપણે એ રીતના કેમ આપણે ઈશ્વરને પાવરફુલ ના કરીએ કે આપણે જ્યારે આપણે બાળકોને બહાર મોકલીએ ઘરની બહાર, ત્યારે ઈશ્વરનો આશીર્વાદ, ઈશ્વરનો સ્પિરિટ એમની પાસે હોય. ભલે ચર્ચ બાઇબલ લઈને કંઈ બહાર ના જવાય, પણ આપણે એમના દિલ પર તો ઈશુબાપના વચનો લખી શકીએ ને. અને આપણે છોકરાઓને એ રીતના આપણે ટ્રેન કરવાના છે કે એ લોકો પોતે સાક્ષીરૂપ બને. અને અમુક ટાઈમ કેવું કે આપણે બેઠા બેઠા વિચારીએ કે હું શું કરું, એને હું મારામાં શું છે, હું જઈને શું બતાવું. પણ ઈશુબાપે બધાને કોઈક ના કોઈક તો ટેલેન્ટ આપ્યા છે જે આપણે વાપર્યા છે. કોઈનામાં એટલી બધી શક્તિ છે કે લોકોની મચ્છે આટલું બધું બોલી શકીએ. અમુક લોકો એવા છે કે ગીતોથી અથવા તો ટીચિંગથી અથવા ગમે તે આપણે ઈશ્વરની આપણે યુઝ થઈ છે. પણ દેટ ડઝન્ટ મીન કે આપણે જે ઓડિયન્સમાં આપણે લોકો બેસીએ છીએ કે દેટ મીન્સ કે હા હું ચર્ચમાં જઉં છું ને મારું કામ પતી ગયું. આપણે અમુક ટાઈમ એવું વિચારીએ છીએ કે હા હું ચર્ચમાં જઉં છું ને બહુ થઈ ગયું, બીજું તો કામ બીજા લોકો સંભાળી લેશે. પણ ઈશ્વર આપણને જવાબ આપશે, એનો ક્વેશ્ચન પૂછશે આપણને, તો આપણે એનો સીધો જવાબ આપીશું. ઈશ્વર અને આપણે મંડળીમાં આવીને ચર્ચમાં આવીને આપણે એકલા જ શું કરવા ઈશ્વરનો બ્લેસિંગ લઈ લઈએ? રાઈટ, આપણે બહાર કેમ કોઈને ના બતાવીએ? આપણા પણ ભાઈ બહેનો છે ને, આપણે એ લોકોની જોડે પણ શેર કરવાની જરૂર છે. એક ફની સ્ટોરી મને યાદ આવી હતી કે હમણાં જાણે થોડા વર્ષો પહેલા કે એકમીમાં મોટો સુગરનો સેલ આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે ઇન્ડિયન્સ, આપણે બધા એકમીમાં મોટી મોટી લાઈનો લાગેલી સુગર લેવા માટે, એનો કે ક્વોન્ટિટી ભલે લિમિટ એક હોય તો આપણે બે ત્રણ ફેમિલીના મેમ્બર જેને એક આ લાઈનમાં એક આ લાઈનમાં ઉભું. અને એમ કરીને આપણે તો આપણા બધાના ક્લોઝેટ્સ પેન્ટ્રી સુગરથી ને એનાથી ભરી દીધી. અને પછી આપણે એકબીજાને ફોન કરીએ કે હું આટલી સુગર લાવ્યો, પેલો કે હું આટલી સુગર લાવ્યો. એમાં આપણું એક ફ્રેન્ડ્સ પણ એવું પણ હોય કે જે કહે છે કે તમે મને કેમ ના કીધું, મને કીધું હોત તો હું પણ જાત ને, એનો હું પણ ના લઈ આવે. એ જ રીતના આ ઈશ્વરનું કામ પણ એવું જ છે. આપણી જોડે આપણા ફ્રેન્ડ્સ છે કે જે ઓળખતા નથી. જ્યારે જજમેન્ટ ડે આવશે ત્યારે ઈશ્વર આપણને પૂછશે કે ભાઈ તે આના માટે શું કર્યું. આપણો ફ્રેન્ડ આપણી બાજુમાં ઊભું હશે એ દિવસ અને કહેશે તો કે તે મને કેમ ના કીધું, તો હું પણ બચી જાત ને. તે આપણે એનું ધ્યાન રાખવાનું છે. અને એ ઈશ્વર અને આપણે આપણા બાળકોને અને આપણે એ રીતના જીવવાનું છે કે આપણે ખાલી ડિસાઇપલ્સથી આપણું કામ નથી પડતું. ડિસાઇપલ્સ બનવાથી નહીં, આપણે ડિસાઇપલર્સ બનવાનું છે. અને એ કામ આપણે ઈશ્વરનું આપણે જાળી રાખવાનું છે. અને આપણે આપણે ગમે તે ભલે આપણે ગમે તે ટેલેન્ટ હોય પણ આપણે ઈસુ બાપને પૂછવાનું છે કે ઈસુ બાપ હું છું, અહીંયા હાજર છું, તમે મને શીખાડો કે હું શું હું કેવી રીતના તમારા કાર્યના લીધે વપરાઉં. અને હું તમને ગેરંટી આપું છું કે ઈશ્વર આપણને વાપરશે, આપણને બધી રીતના એ સહાય કરશે. પણ આપણે એમના માટે તૈયાર રહેવાનું છે. અને આજે મારો એ ચેલેન્જ છે, આ મારો આ જે મેઇન પોઈન્ટ છે જે હું તમારી આગળ કહેવા માગું છું એ કે જો આપણે આપણે જે લોકો ઓલરેડી ઈશ્વરને કબૂલ કર્યા છે આપણા જીવનમાં છે તો આપણે એનાથી જ આપણે શું આપણે હોલી સ્પિરિટને આપણે આપણી જાત માટે જ રાખવાના છે, આપણે પોતાના માટે રાખવાના છે. આપણે એમના માટે આપણે આગળ જઈને શું કરીશું? આપણા ભાઈ બહેનો જે બહાર છે જે લોકો ઈશ્વર બાપને ઓળખતા નથી એ લોકોને આપણે કેવી રીતના આપણી પાસે લાવીશું? અને જે લોકો અહીંયા આપણા મને જે બેઠા છે કે જે કદાચ ઈશ્વરનો એટલો અંગીકાર નહીં કર્યો હોય, કદાચ આપણે બેસીએ ચર્ચમાં આવે બધું પણ પર્સનલ સેવિયર તરીકે તમે જો ઈશ્વરને તમારા લાઈફમાં રિયલ ના બનાવ્યા હોય તો કેવી રીતના ઈશ્વરને હું રિયલ બનાવું? એ જો તમારી ઈચ્છા હોય તો તમારે ખાલી એટલું કરવાનું છે કે તમારું હોલી સ્પિરિટને તમે તમારા લાઈફમાં ઇન્વિટેશન આપવાનું છે. તમારે બસ ખાલી ઈશ્વરની આગળ પોતાને ખુલ્લું મૂકવાનું અને કહેવાનું કે ઈશ્વર હું તમે મને વાપરો, જે રીતના વાપરવા માંગતા હોય મને વાપરો. અને ઈશ્વર આપણે એટલો મહાન છે એટલો કેમની આગળ કશું પણ ઇમ્પોસિબલ નથી. આપણા મનમાં ભલે ઘણી ચિંતા હોય કે હું કેમનું કરું કેમનું કરું, પણ ઈશ્વર આપણને બધી રીતના આપણને સ્ટ્રેન્થ આપે છે. અને એ જ રીતના આજે હું તમારે માટે એટલો મારો મેસેજ એટલો જ કહીને પૂરો કરીશ કે આપણે ઈશ્વરના કામ માટે વપરાય. હોલી સ્પિરિટ આપણને ચેલેન્જ આપ્યો છે, આપણને એક મિશન આપ્યું છે, ગો એન્ડ સ્પ્રેડ ધ ગુડ ન્યૂઝ એન્ડ ડોન્ટ બી જસ્ટ અ ડિસાઇપલ, બી અ ડિસાઇપલર. અને ડિસાઇપલર એટલે કે જાણે તમારે કેમનું ખબર પડે કે હું ગુડ ડિસાઇપલ ડિસાઇપલર કેમનું છું, તો તમારે જ્યારે જે વ્યક્તિને તમે વાત કરો તો એ વ્યક્તિ જો જઈને બીજાને વાત કરે ઈશ્વરના બાબતમાં તો તમે સાચા ડિસાઇપલર કહેવાય. તો આજે આપણે એટલું નિર્ણય કરીએ કે હું કશાકના માટે તો વાપરવા માંગુ છું ઈશ્વર, ભલે હું ચર્ચનું મેમ્બર રહ્યું મારામાં એટલું બધું કદાચ નહીં હોય પણ કોઈક રીતના તમને ઈશ્વર વાપરશે. તો તમે ખાલી તમારું હાર્ટ અને હૃદય ખુલ્લું કરો, ઈશ્વરને સર્વસ્વ સોંપી લો અને ઈશ્વર આપણને મદદ કરશે. તો આપણે ખાલી પ્રાર્થના કરીએ. અને અત્યારે પ્રાર્થના કરીએ ને તે પહેલાં હું એક નાની કડી છે એ કદાચ આપણે બધા જાણતા હોઈશું કે આઈ સરેન્ડર ઓલ, સર્વ સોંપું છું. ઈશ્વર એ આપણે આપણે ઈશ્વરે આપણને બનાવ્યા છે તો આપણે એમની આગળ પૂરેપૂરું આપણે ખોલવાનું છે. તો આપણે આપણે સર્વસ્વ ઈશ્વરને સોંપીએ અને ઈશ્વરને પવિત્ર આત્માને આપણા જીવનમાં આવવા દઈએ કે જે આપણી જોડે વાત કરે. તો આ એક કડી છે કે સર્વ સોંપું છું, સર્વ સોંપું છું, તને મારા પ્રિય ત્રાતા સર્વ સોંપું છું. અને એ પતાય ને પછી હું પ્રાર્થના કરવા માંગુ છું. તમે મને જે વાત કરો છો મારી જોડે પ્રભુ બાપ તેના માટે હું તમારા પુષ્કળ આભાર માનું છું. પ્રભુ હું જાણું છું કે તમે અહીંયા અત્યારે હાજર છો, હું જાણું છું કે તમે અત્યારે અમારા બધાની તમે મનની ઈચ્છા તમે જાણો છો, તમે જાણો છો કે અમારા ચર્ચમાં અમારા એક એક મેમ્બરને એટલું ટેલેન્ટ છે. પ્રભુ આપ અત્યારે તમે એક એક વ્યક્તિ પર તમારો પવિત્ર આત્મા મોકલો, એક એક વ્યક્તિને તમે અત્યારે બોધર કરો, એમને જણાવો કે તમે શું ઈચ્છો છો આ પર્સન માટે ને અમારા જીવનમાં, અમારા જે જે ભાઈ બહેનો જે અમારાથી તમને ઓળખતા નથી, અમારા ફેમિલીની જે આ બહાર છે એ લોકો માટે અમારે કેવી રીતના અમે અમારો ઉપયોગ કરવો એ પ્રભુ તમે અમને જ્ઞાન આપો. પ્રભુ સ્વાપ અમારે મંડળીને અમારા જીવનને તમે જબરજસ્ત રીતના તમે વાપરો કે તેથી અમે એટલું ખાલી બહાર સુવાર્તા પ્રચાર કેવું નહીં પણ અમારા સિમ્પલ કાર્યો, તમારી ખાલી એક સિમ્પલ બહાર વાત કરવી અથવા તો અમારું ગમે તમારું વચનો લાવો એ રીતના પણ અમે બહાર વપરાઈ શકીએ તેના માટે તમે અમારી મદદ કરો, તમે કરો, અમારી જોડે તમે વાત કરો, અમારા જીવનને તમે વાપરો. અને અમે પ્રભુ બાપ અમે જેમ અમારા ફિઝિકલ મધર જે અમને અમારી આટલી કેર કરે છે, અમારી સંભાળ રાખે છે, એ જ પ્રમાણે અમારા સ્પિરિચ્યુઅલ મધર પણ અમારી જે સ્પિરિચ્યુઅલ ગ્રોથનું જે ધ્યાન આપે છે ત્યારે અમે એ મધરને અમારી મંડળીને તમને અમારા બાપને પ્રભુ બાપ અમે અમે આગળ વધારી શકીએ, તમારું નામ રોશન કરી શકીએ દુનિયામાં. અમે અમારું જે તમે અમને જે પર્પઝથી એમ મોકલ્યા છે કે તમે જાઓ અને અમારું ગુડ ન્યૂઝ લોકોને બતાવો, તમે એ પર્પઝ અમારો પૂરો કરી શકીએ તેના માટે તમે અમને શક્તિ અને હિંમત આપો અને પ્રભુ આપ અમારી સંભાળ રાખો. આટલું માગી પ્રભુ ઈશ્વર અમારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે સાંભળો માન્ય કરો બાપ. આમ